એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં.
નમસ્કાર, આજની આપણી વાતચીત છે ગ્રીસના એક એવા વિચારક વિશે જેમના હાસ્ય પાછળ ગહન સત્ય છુપાયેલા હતા, ડેમોક્રિટસ.
ડેમોક્રિટસ
લગભગ ઈસવીસન પૂર્વે 460 આસપાસ એમનો જન્મ, હસ્તા તત્વચિંતક તરીકે ઓળખાયા. આજે આપણે એમના વિચારો, ખાસ કરીને પહેલો પરમાણુ સિદ્ધાંત,
હા, જે ખૂબ પ્રખ્યાત થયો,
એ કેટલો ક્રાંતિકારી હતો અને કેવી રીતે, મતલબ આજના વિજ્ઞાનનો પાયો બન્યો, એ સમજવાનો પ્રયાસ કરીશું. આપણી પાસે જે માહિતી છે એમના જીવન અને કામ પર સારો એવો પ્રકાશ પાડે છે.
બિલકુલ. અને એ સમય પણ કેવો હતો, ગ્રીક ફિલોસોફી શું કહેવાય, પેલા પૌરાણિક કથાઓમાંથી બહાર આવી રહી હતી, તર્ક અને કારણ તરફ વળી રહી હતી.
હા, એક મોટો બદલાવ હતો.
ભલે એથેન્સ મુખ્ય કેન્દ્ર ગણાતું, પણ ડેમોક્રેટસ જેવા લોકો એબડેરા જેવા શહેરમાં બેસીને પણ બ્રહ્માંડના મોટા રહસ્યો ઉકેલી રહ્યા હતા.
અને જાણવા મળ્યું છે કે પોતે તો સમૃદ્ધ પરિવારના હતા.
હા, એવું કહેવાય છે.
પણ જે વારસો મળ્યો એ બધું જ જ્ઞાન પાછળ વાપર્યો, મુસાફરીઓ કરી ઇજિપ્ત, પર્શિયા, કદાચ ભારત સુધી પણ.
હા, સંભવતઃ ભારત સુધી પણ. અને લ્યુસિપસ નામના એક બીજા વિચારક હતા જેમની પાસેથી પરમાણુવાદના, એટલે શરૂઆતના વિચારો એમણે લીધા.
તો આ મુસાફરીઓનો કેટલો પ્રભાવ પડ્યો હશે એમના વિચારો પર?
ઓ, ઘણો ઊંડો પ્રભાવ પડ્યો હશે. જુદી જુદી સંસ્કૃતિઓ, અલગ અલગ જ્ઞાન પ્રણાલીઓ, એ બધારો પરિચય થયો. એનાથી એમની દ્રષ્ટિ, મતલબ, ખૂબ વિશાળ બની.
એટલે જ સંપત્તિ કરતા જ્ઞાનને વધુ મહત્વ આપ્યો.
ચોક્કસ. અને આ અનુભવો જેમના ભૌતિકવાદી અને પછી જે નૈતિક દર્શન વિકસ્યું એના માટે બહુ મહત્વના બને.
અને પછી આવે છે એમનો પહેલો સૌથી મોટો, સૌથી ક્રાંતિકારી વિચાર, જે આજે પણ આપણને વિચારતા કરી દે, પરમાણુ સિદ્ધાંત.
હા, એટોમિઝમ.
એમણે કહ્યું કે આખું બ્રહ્માંડ બધું જ અત્યંત નાના, સૂક્ષ્મ, અવિભાજ્ય કણોનું બનેલું છે,
જેને એમણે એટોમોઝ નામ આપ્યું.
એટોમોઝ, હા, એટલે કે જેને કાપી ન શકાય. અને આ કણો ખાલી જગ્યામાં, શૂન્ય અવકાશમાં સતત ગતિ કરે છે.
બરાબર. અને આ એટોમોસ એમના મતે શાશ્વત છે, અવિનાશી છે, કદી નાશ નથી પામતા.
અને પદાર્થોના ગુણધર્મો,
એ કઈ રીતે,
બધું,
એ બધું પરમાણુઓના આકાર, કદ અને એમની ગોઠવણ પર આધાર રાખે છે. દુનિયામાં જે પણ ફેરફાર દેખાય છે એ બીજું કશું નથી, ફક્ત આ પરમાણુઓની પુનઃ ગોઠવણી છે.
એટલે બધું પ્રી ડિટરમાઇન્ડ.
હા, એક પ્રકારનો નિયતિવાદ. એમણે માન્યું કે બધું જ કુદરતી નિયમો પ્રમાણે જ થાય છે, કોઈ દૈવી શક્તિનો હાથ નથી, દરેક ઘટના પાછળ કોઈ કારણ છે, કશું અચાનક નથી થતું.
અને આત્મા વિશે શું કહ્યું એમણે?
એ જ તો ક્રાંતિકારી વાત હતી. એમણે કહ્યું કે આત્મા પણ ભલે સૂક્ષ્મ હોય પણ છે તો પરમાણુઓનો જ બનેલો, ભૌતિક જ છે. આ વિચાર તો એ સમયના ધાર્મિક ખ્યાલોથી બિલકુલ અલગ હતો.
પણ અહીં મને એક પ્રશ્ન થાય. એક તરફ આટલો કડક ભૌતિકવાદ, બધું પરમાણુ ને શૂન્યાવકાશ, અને બીજી તરફ એ પોતે યુથિમિયા પર ભાર મૂકે છે.
હા, યુથિમિયા એટલે માનસિક શાંતિ, પ્રસન્નતા.
તો આ બે વસ્તુ, મતલબ ભૌતિકવાદ અને માનસિક શાંતિ, એને કઈ રીતે જોડી એમણે?
બહુ સારો પ્રશ્ન છે. જો ડેમોક્રેટ્સ માટે વાસ્તવિકતાની સાચી સમજ શું છે, કે બધું પરમાણુ અને શૂન્યાવકાશ છે, જો તમે આ સમજી લો તો પછી પેલા અતાર્કિક ભય,
જેમ કે મૃત્યુનો ભય કે દેવી દેવતાઓનો ડર,
બરાબર, એનાથી મુક્તિ મળે. સાચું સુખ પૈસામાં કે સોનામાં નથી, પણ મનની સ્થિરતામાં છે, ઈચ્છાઓ પર કાબૂ રાખવામાં છે, જ્ઞાન મેળવવામાં છે.
એટલે જ એમને હસ્તા તત્વચિંતક કહ્યા હશે.
હા, બરાબર. કારણ કે એમને લાગતું કે માણસો પોતાની અજ્ઞાનતા અને મૂર્ખતાને કારણે દુઃખી થાય છે, જો તર્કથી જગતને સમજો તો પ્રસન્ન રહી શકાય, એટલે એ માનવ મૂર્ખતા પર હસતા હતા એમ કહેવાય છે.
અને એમના લખાણો વિશે શું કહેવાય છે? કે 70થી વધુ ગ્રંથો લખ્યા હતા.
હા, નીતિશાસ્ત્ર, ગણિત, સંગીત, કુદરત, કેટલાય વિષયો પર. પણ દુર્ભાગ્યે આજે એમાંથી મોટા ભાગના આપણી પાસે નથી, લુપ્ત થઈ ગયા.
એ બહુ દુઃખદ કહેવાય.
અને શરૂઆતમાં તો પ્લેટો અને એરિસ્ટોટલ જેવા મોટા ગજાના ફિલોસોફરોએ પણ એમના વિચારોને બહુ ગણકાર્યા નહોતા.
એમ, પ્લેટોએ તો વિરોધ કર્યો હતો ને?
વિરોધ શું, કહેવાય છે કે પ્લેટો તો એમના પુસ્તકો સળગાવી દેવા માંગતા હતા, પણ પછી એપિક્યુરસ આવ્યા અને ખાસ કરીને રોમન કવિ લ્યુક્રિટિયસ. એમણે ડેમોક્રિટસના વિચારોને જીવંત રાખ્યા.
અને પછી છેક પુનર્જાગરણ કાળમાં,
હા, સદીઓ પછી પુનર્જાગરણ અને વૈજ્ઞાનિક ક્રાંતિ વખતે ગેલિલિયો, ન્યૂટન અને છેવટે જ્હોન ડાલ્ટન, આ બધા વૈજ્ઞાનિકોએ એમના પરમાણુવાદમાંથી પ્રેરણા લીધી, જે આધુનિક રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનો મતલબ પાયો બન્યો.
પેલી વાર્તા પણ સાચી છે કે એમણે વારસામાં મળેલી બધી સંપત્તિ જ્ઞાન પાછળ ખર્ચી નાખી.
હા, એવું કહેવાય છે. અને જ્યારે નગરના લોકોએ સવાલ ઉઠાવ્યા કે આ શું કર્યું, ત્યારે એમણે પોતાના લખાણો વાંચી સંભળાવ્યા અને સાબિત કર્યું કે જ્ઞાન એ જ સાચી સંપત્તિ છે.
વાહ!
એમના બે અવતરણો એમના આખા દર્શનનો સાર કહી દે છે. એક તો કશું જ અસ્તિત્વમાં નથી સિવાય કે પરમાણુઓ અને ખાલી જગ્યા. બીજું બધું અભિપ્રાય છે.
આ થયો એમનો ભૌતિકવાદ.
બરાબર. અને બીજું, સુખ સંપત્તિમાં નથી, સોનામાં નથી, સુખ આત્મામાં વસે છે.
આ એમનું નૈતિક દર્શન.
બિલકુલ.
તો આમ જોઈએ તો ડેમોક્રેટ્સ ખાલી પરમાણુ સિદ્ધાંતના જનક નહોતા, પણ એક બહુ જ ઊંડા નૈતિક વિચારક પણ હતા, જેમણે ભૌતિક જગતની સમજને આંતરિક સુખ સાથે જોડવાનો એક અનોખો પ્રયાસ કર્યો.
હા, અને એમના વિચારોની અસર તો પશ્ચિમી વિજ્ઞાન અને ફિલોસોફી પર આજે પણ આપણે જોઈ શકીએ છીએ.
ખરેખર.
અને એમની વિચારધારા આજે પણ આપણને એક સવાર પૂછવા પ્રેરે છે, ખરું ને, કે શું આ ભૌતિક જગતની એટલે વૈજ્ઞાનિક સમજ અને આપણી અંદરની માનસિક શાંતિ એ બંને એક સાથે મેળવી શકાય?
બહુ જ મહત્વનો પ્રશ્ન છે.
શું આવા કારણભૂત નિયતિવાદી જગતમાં ખરેખરી પ્રસન્નતા અને સ્વતંત્રતાનો અનુભવ શક્ય છે? આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં.